એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક એવી વિચારધારાની, એમ કહી શકાય કે એક સફરે નીકળ્યા છીએ જે હજારો વર્ષ જૂની છે, પણ આજે પણ ખબર છે કરોડો લોકોના જીવન પર તેની અસર છે, સમાજ અને દેશોની નીતિઓ પર પણ.
હા, આપણે વાત કરી રહ્યા છીએ કન્ફ્યુશિયસવાદની.
બરાબર.
અને આપણી આજની જે વાતચીત છે એનો આધાર છે ડેનિયલ કે ગાર્ડનરના પુસ્તકોનો સારાંશ. એમણે કન્ફ્યુશિયસવાદ પર ખૂબ ઊંડાણપૂર્વક લખ્યું છે, પણ સરળ ભાષામાં.
ચોક્કસ.
પણ સવાલ એ થાય કે આટલી જૂની, લગભગ 2500 વર્ષ જૂની વિચારધારા વિશે આજે વાત કેમ કરવી? એ તો ઇતિહાસનો વિષય ન ગણાય?
ના, જરાય નહીં. એ વાત સાચી કે શરૂઆત પ્રાચીન ચીનમાં થઈ, પણ એનો પ્રભાવ જુઓ તો આજે પણ પૂર્વ એશિયાના દેશો છે, ચીન, કોરિયા, જાપાન, વિયેતનામ, ત્યાંના સમાજ, સંસ્કૃતિ, રાજકારણ, અર્થતંત્ર પર એકદમ સ્પષ્ટ દેખાય છે.
ઓહ, અને એટલું જ નહીં, એની જે નૈતિકતા અને શાસન અંગેની વાતો છે ને, એ આજે વૈશ્વિક સ્તરે પણ વિચાર માંગી લે તેવી છે.
એટલે આ ભૂતકાળ નથી, વર્તમાન સાથે પણ જોડાયેલો છે. તો આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ શું રાખીએ?
આપણે એમ સમજીએ કે કન્ફ્યુશિયસવાદ ખરેખર છે શું? કોઈ ધર્મ છે કે ફિલોસોફી કે પછી જીવન જીવવાની રીત? એના મૂળ સિદ્ધાંતો કયા? એનો ઇતિહાસ કેવો રહ્યો છે? ઘણા ઉપાર ચડાવ આવ્યા છે.
હા,
અને સૌથી અગત્યનું, આજના સમયમાં એનું શું મૂલ્ય છે? ઘણીવાર, ખાસ કરીને પશ્ચિમમાં, એના વિશે ખોટી માન્યતાઓ હોય છે. આપણે એનાથી આગળ વધીને એને સમજવાનો પ્રયત્ન કરીશું.
બરાબર, તો ચાલો શરૂ કરીએ. પહેલા લેખક વિશે થોડું જાણીએ. આ ડેનિયલ કે ગાર્ડનર કોણ છે અને આ વિષયમાં એમનું શું યોગદાન રહ્યું છે?
ડેનિયલ કે ગાર્ડનર એ અમેરિકાની સ્મિથ કોલેજમાં ચીનના ઇતિહાસ અને દર્શનશાસ્ત્રના જાણીતા પ્રોફેસર છે. લગભગ, માનો ને, 3 દાયકાથી વધુ સમયથી તેઓ ચીનના બૌદ્ધિક ઇતિહાસનો અભ્યાસ કરી રહ્યા છે.
ઓ, લાંબો સમય.
હા, ખાસ કરીને કન્ફ્યુશન ગ્રંથો અને પછી જે નિયો કન્ફ્યુશિયનિઝમ વિકસ્યું ને, એના ઊંડા અભ્યાસુ છે અને ભણાવે પણ છે.
એટલે આ વિષયના નિષ્ણાત છે એમ કહી શકાય.
એમની કોઈ ખાસ વાત જે તેમને બીજાઓથી અલગ કરતી હોય?
હા, એક તો એમણે નિયો કન્ફ્યુશિયન વિચારક ઝ્યુશી પર ઘણું કામ કર્યું છે. એમનો એક મહત્વનો ગ્રંથ છે લર્નિંગ ટુ બી અ સેજ, એનો અંગ્રેજી અનુવાદ પણ એમણે કર્યો છે.
અચ્છા.
પણ એમની સૌથી મોટી ખૂબી એ છે કે તેઓ આ વિષયને બે દ્રષ્ટિકોણથી જુએ છે, એક ઇતિહાસકાર તરીકે અને એક દાર્શનિક તરીકે.
એનાથી શું ફરક પડે છે?
ફરક એ પડે કે તેઓ ખાલી કન્ફ્યુશિયસવાદનો ઇતિહાસ નથી કહેતા, પણ એના જે મૂળ દાર્શનિક વિચારો છે, એનું મહત્વ શું છે અને એ આજે પણ કેટલા પ્રાસંગિક છે એનું વિશ્લેષણ કરી શકે છે, અને અઘરી શૈક્ષણિક વાતોને પણ એમ કે સામાન્ય વાચક સમજી શકે એવી સરળ ભાષામાં મૂકી શકે છે.
હા, એ બહુ જરૂરી છે.
અને પશ્ચિમી ગેરસમજણ દૂર કરવામાં પણ મદદ કરે છે. રસપ્રદ. તો હવે સીધા પુસ્તકના હાર્દ પર આવીએ. ગાર્ડનર કન્ફ્યુશિયસવાદ વિશે મૂળભૂત રીતે શું કહેવા માગે છે? એમનો મુખ્ય વિચાર શું છે?
ગાર્ડનરનો મુખ્ય ભાર એ વાત પર છે કે કન્ફ્યુશિયસવાદને કોઈ જૂની મ્યુઝિયમમાં મૂકેલી વસ્તુ ન ગણવી જોઈએ. એ એક જીવંત, ધબકતી અને સતત વિકસતી પરંપરા છે.
જીવંત પરંપરા.
હા, એણે સદીઓથી પૂર્વ એશિયાના સમાજોને ઘડ્યા છે અને આજે પણ તે એટલી સુસંગત છે. તે ખાલી પૂજાપાઠ કે અમૂર્ત સિદ્ધાંતો નથી, પણ નૈતિકતા, રાજકારણ, શિક્ષણ અને સમાજમાં આપણે એકબીજા સાથે કેવી રીતે રહીએ, આ બધાને આવરી લેતો એક સંપૂર્ણ દૃષ્ટિકોણ છે.
સંપૂર્ણ દૃષ્ટિકોણ. પણ એનો સાર શું, એનું કોર આઈડિયા શું છે?
સાર એ છે કે માણસ પોતાની નૈતિકતા સુધારી શકે છે અને સુધારવી જોઈએ. આજે આત્મસુધારણા છે ને, સેલ્ફ કલ્ટિવેશન, એમાં જ બદલાવ લાવવાની જબરજસ્ત શક્તિ રહેલી છે.
અને આનો અંતિમ ઉદ્દેશ?
અંતિમ ઉદ્દેશ એ કે આ પૃથ્વી પર જ એક સારો, ન્યાયી અને સુમેળભર્યો સમાજ બનાવવો. અને આ બદલાવની શરૂઆત ક્યાંથી થાય? વ્યક્તિથી, જે પછી કુટુંબ, સમાજ અને છેવટે રાજ્ય સુધી પહોંચે છે. એટલે વ્યક્તિ અને સમાજ એકબીજા સાથે જોડાયેલા છે.
એટલે કે વ્યક્તિનું સારું વર્તન એ જ સારા સમાજનો પાયો છે. તો ગાર્ડનરે આ પુસ્તકો લખ્યા શા માટે? કોઈ ખાસ ગેરસમજ દૂર કરવા માંગતા હતા?
ચોક્કસ. પશ્ચિમમાં ઘણીવાર કન્ફ્યુશિયસવાદને જૂનવાણી, કઠોર વ્યક્તિ સ્વાતંત્ર્યનો વિરોધી કે પછી પ્રગતિમાં અવરોધરૂપ માનવામાં આવે છે. ગાર્ડનર બતાવવા માંગે છે કે આ ચિત્ર અધૂરું છે અને ઘણીવાર ખોટું પણ છે.
હા,
તેઓ દર્શાવે છે કે આ પરંપરા કેટલી જીવંત રહી છે, કેવી રીતે સમય સાથે બદલાઈ નવા વિચારોને અપનાવ્યા, બૌદ્ધ ધર્મ જેવા પડકારોનો સામનો કર્યો, ક્યારેક શાસકો દ્વારા દબાવવામાં આવી અને છતાં પાછી ફરી બેઠી થઈ. એનો ઇતિહાસ જ એની જીવંતતાનો પુરાવો છે, ખરું ને?
બરાબર. તો આ પુસ્તકો આપણને કયા પ્રવાસે લઈ જાય છે, એક ઝલક આપશો?
આ પ્રવાસ શરૂ થાય છે ઈસવીસન પૂર્વે 500 આસપાસ, કન્ફ્યુશિયસના સમયથી. ત્યારે ચીનમાં ભયંકર અરાજકતા હતી.
હા, આપે કહ્યું એમ.
એ સમયને જવાબરૂપે કન્ફ્યુશિયસે નૈતિકતા અને સામાજિક સંબંધો પર ભાર મૂક્યો. પછી આપણે જોઈશું કે રેન એટલે કે માનવતા અને લી એટલે શિષ્ટાચાર, રીતિ રિવાજ જેવા મુખ્ય વિચારો કેવી રીતે વિકસ્યા.
પછી
એમના અનુયાયીઓ મેન્શિયસ અને શુંજી, એમની વચ્ચે માનવ સ્વભાવ સારો છે કે ખરાબ એના પર મોટો મતભેદ થયો, એની વાત છે.
અચ્છા.
ત્યાર પછી હાન સામ્રાજ્યમાં તે કેવી રીતે રાજધર્મ જેવો બની ગયો, પછી બૌદ્ધ ધર્મના પ્રભાવ સામે ટકી રહેવા નિયો કન્ફ્યુશનિઝમનો ઉદય કેવી રીતે થયો, ખાસ કરીને ઝુશીનું પ્રદાન.
હા, ઝુશી.
અને છેક આધુનિક યુગમાં પશ્ચિમીકરણ અને સામ્યવાદના કારણે એના પર કેવું સંકટ આવ્યું, અને આજે 21મી સદીમાં તે કયા નવા રૂપે પાછો ફરી રહ્યો છે, આ આખી સફર એમાં છે.
વાહ, આ તો હજારો વર્ષોની ગાથા છે. ચાલો થોડા ઊંડા ઉતરીએ, શરૂઆત કરીએ એના મૂળથી. કન્ફ્યુશિયસ કોણ હતા અને કેવા સમયમાં એમણે આ વિચારો આપ્યા?
કન્ફ્યુશિયસ, જેમનું ચીની નામ કોંગઝી હતું, એ ઈસવીસન પૂર્વે 551થી 479 વચ્ચે થઈ ગયા. એ સમય ચીનના ઇતિહાસનો ખૂબ જ અંધાધૂંધી ભર્યો કાળ હતો. એને વસંત અને શરદ અને યુદ્ધરત રાજ્યોનો યુગ કહે છે.
યુદ્ધરત રાજ્યો?
હા, મતલબ રાજ્યો એકબીજા સાથે સતત લડતા હતા. સામાજિક વ્યવસ્થા ભાંગી પડી હતી અને નૈતિક મૂલ્યોનું ધોવાણ થઈ રહ્યું હતું.
આવી અંધાધૂંધીમાં એમનો ઉદ્દેશ શું હતો?
શું બદલવા માંગતા હતા તેઓ?
એમનો મુખ્ય ધ્યેય હતો સમાજમાં ફરીથી વ્યવસ્થા અને સંવાદિતા સ્થાપવી. પણ એમનો રસ્તો કાયદા કે સૈન્ય શક્તિનો નહોતો.
તો
એમનો રસ્તો હતો નૈતિક સુધારણા અને યોગ્ય સામાજિક સંબંધોનો. તેઓ માનતા હતા કે જો લોકો નૈતિક રીતે સારા બને અને સમાજમાં દરેક વ્યક્તિ પોતાની ભૂમિકા, મતલબ પોતાનો રોલ, બરાબર ભજવે તો શાંતિ અને સ્થિરતા આપોઆપ આવશે. આ કોઈ હવામાં વાત નહોતી, પણ તે સમયની સમસ્યાઓનો એક પ્રેક્ટિકલ ઉકેલ હતો.
એમણે કયા નવા વિચારો આપ્યા જે આજે પણ યાદ કરાય છે? કેટલાક મુખ્ય વિચારોમાં એક છે ઝુંઝી, એટલે કે સજ્જન અથવા આદર્શ વ્યક્તિ. એમની નજરમાં કોઈ વ્યક્તિ જન્મથી મહાન નથી બનતો.
તો કેવી રીતે?
સતત શિક્ષણ અને નૈતિક પ્રયત્નોથી બને છે. બીજો મહત્વનો વિચાર છે તિયાન, એટલે કે સ્વર્ગ. પણ આ કોઈ વ્યક્તિગત ભગવાન જેવું નથી, પણ એક નૈતિક અને હેતુપૂર્ણ બ્રહ્માંડીય વ્યવસ્થા છે.
અને એનાથી જોડાયેલો બીજો એક શબ્દ આપે કહ્યો હતો, તિયાનમિંગ.
હા, તિયાનમિંગ, સ્વર્ગનો આદેશ.
સ્વર્ગનો આદેશ, એ શું છે? રસપ્રદ લાગે છે.
એનો અર્થ એમ થાય કે રાજા કે શાસકને રાજ કરવાનો અધિકાર ત્યાં સુધી જ છે જ્યાં સુધી તે નૈતિક રીતે યોગ્ય હોય અને પ્રજાનું ભલું કરે.
ઓ,
જો શાસક ભ્રષ્ટ કે અત્યાચારી બને તો તે આ સ્વર્ગનો આદેશ ગુમાવી દે છે અને પ્રજાને તેનો વિરોધ કરવાનો પણ અધિકાર મળે છે. આ વિચાર, ખબર છે, શાસકો પર એક નૈતિક અંકુશ રાખતો હતો.
આ તો પાયાની વાત થઈ. હવે એમના મુખ્ય ઉપદેશો પર આવીએ. રેન અને લી, આ બે શબ્દો વારંવાર સંભળાય છે, સરળ ભાષામાં એનો અર્થ શું?
રેન એ કન્ફ્યુશિયસવાદનું હૃદય છે, એમ કહી શકાય. આપણે એને માનવતા, કરુણા, સહાનુભૂતિ, પરોપકાર કહી શકીએ. બીજા મનુષ્યો પ્રત્યેની સાચી લાગણી અને કાળજી, એ સમજ કે આપણે સૌ એકબીજા સાથે જોડાયેલા છીએ.
અને લી,
જો રેન અંદરની ભાવના છે તો લી તેને બહાર વ્યક્ત કરવાની રીત છે. લી એટલે રીતિરિવાજો, શિષ્ટાચાર, સામાજિક પરંપરાઓ, યોગ્ય વર્તન. જેમ ભાષાને યોગ્ય રીતે બોલવા માટે વ્યાકરણ જોઈએ ને,
હા,
એમ સમાજને સુમેળથી ચલાવવા માટે લીની જરૂર પડે. તે આપણા સંબંધોને અને સમાજને એક માળખું આપે છે. રેન અને લી સાથે મળીને નૈતિક જીવનનો આધાર બને છે.
બીજા કોઈ મહત્વના ગુણો?
હા, જેમ કે હી એટલે કે શું સાચું છે, શું ન્યાયી છે, તે સમજવાની અને તે પ્રમાણે વર્તવાની ક્ષમતા. અને ઝી એટલે કે શાણપણ, જે સાચા ખોટાનો ભેદ પારખવામાં અને નૈતિક નિર્ણયો લેવામાં મદદ કરે છે. આ બધા ગુણો એકબીજા સાથે જોડાયેલા છે.
પણ આપે કહ્યું તેમ આ પરંપરા સ્થિર ન રહી, તેમાં મતભેદ પણ થયા. મેન્શિયસ અને શુન્ઝી વચ્ચેનો વિવાદ શું હતો?
હા, કન્ફ્યુશિયસ પછી લગભગ એક બે સદીમાં જ એમના અનુયાયીઓમાં એક મોટો વૈચારિક મતભેદ ઊભો થયો, ખાસ કરીને માણસનો સ્વભાવ કેવો છે તે બાબતે. મેન્શિયસ માનતા હતા કે માણસનો મૂળ સ્વભાવ સારો છે.
સારો? કઈ રીતે?
એમણે એક પ્રખ્યાત ઉદાહરણ આપ્યું. ધારો કે કોઈ નાનું બાળક કૂવામાં પડવાની તૈયારીમાં હોય તો કોઈપણ સામાન્ય માણસના મનમાં તરત જ તેને બચાવવાનો વિચાર આવે, ભલે તે બાળક કોનું છે તે ખબર ન હોય.
હા, સાચી વાત છે.
આ બતાવે છે કે આપણામાં સહાનુભૂતિ અને કરુણા, રેઇન જેવા સારા ગુણોના બીજ પહેલેથી જ છે. શિક્ષણનું કામ આ બીજને ઉછેરીને મોટા વૃક્ષ જેવા બનાવવાનું છે.
તો પછી શુન્ઝી આનાથી કઈ રીતે અલગ પડ્યા?
શુન્ઝીનું માનવું આનાથી લગભગ ઉલટું હતું. તેઓ કહેતા કે માણસનો સ્વભાવ મૂળભૂત રીતે સ્વાર્થી છે અને પોતાની ઈચ્છાઓ પૂરી કરવા તરફ વળેલો હોય છે.
ઓહ!
જો તેને નિયંત્રણમાં ન રખાય તો સમાજમાં સંઘર્ષ અને અંધાધૂંધી ફેલાય. તેથી એમના મતે સદ્ગુણ કુદરતી નથી, તેને સભાન પ્રયત્નોથી, કઠોર તાલીમથી અને સામાજિક નિયમો, લીના પાલન દ્વારા બનાવવો પડે છે.
એટલે એક કહે છે કે માણસ અંદરથી સારો છે, બસ તેને ખીલવવાનો છે. બીજો કહે છે કે માણસને બહારથી ઘડવો પડે છે. પણ હતા તો બંને કન્ફ્યુશિયન જ.
બિલકુલ. અને આ જ આ પરંપરાની તાકાત છે. તેમાં શરૂઆતથી જ આવા મતભેદો અને ચર્ચા માટે અવકાશ રહ્યો છે. એ કોઈ બંધિયાર વિચારધારા ન હતી.
આગળ વધીએ. આ વિચારો ધીમે ધીમે રાજ્યની વિચારધારા કેવી રીતે બન્યા?
આ મુખ્યત્વે હાન રાજવંશ ઈસવીસન પૂર્વે 206 ઈસવીસન 220 દરમિયાન થયું. એમના પહેલાના જે કિન શાસકો હતા ને, એ ખૂબ કઠોર અને દમનકારી હતા.
હા,
હાન સમ્રાટોને લાગ્યું કે સામ્રાજ્યને લાંબો સમય ટકાવવા માટે ખાલી કાયદા અને સજા પૂરતા નથી, એક નૈતિક આધારની જરૂર છે, અને કન્ફ્યુશિયસવાદ તેમને આ આધાર પૂરો પાડી શકે તેમ હતો.
આમાં ડોંગ ઝોંગ શુ નામના વિદ્વાનનો ફાળો મોટો ગણાય છે, નહીં?
હા, ડોંગ ઝોંગ શુએ કન્ફ્યુશિયન નૈતિકતાને તે સમયની જે બ્રહ્માંડની માન્યતાઓ હતી, જેમ કે યિન યાંગ અને પાંચ તત્વો, એની સાથે જોડી દીધી.
અચ્છા.
તેમણે સમ્રાટને સ્વર્ગના પુત્ર તરીકે રજૂ કર્યા, જે પ્રજા અને કુદરત વચ્ચેની કડી છે. એમ પણ મનાયું કે શાસકની નૈતિકતાની અસર કુદરતી ઘટનાઓ પર પણ પડે છે. આનાથી શાસનની સ્થિરતા વધી.
અને તેની વ્યવહારુ અસર શું થઈ?
સૌથી મોટી અસર એ થઈ કે સરકારી અધિકારીઓની ભરતી માટે કન્ફ્યુશિયન ગ્રંથોના અભ્યાસ પર આધારિત પરીક્ષા પ્રણાલી શરૂ થઈ, સિવિલ સર્વિસ એક્ઝામ.
હા, એ બહુ પ્રખ્યાત છે.
આના કારણે કન્ફ્યુશિયસવાદ શિક્ષણ અને શાસનના કેન્દ્રમાં આવી ગયો અને લગભગ 2000 વર્ષ સુધી તેનો પ્રભાવ રહ્યો.
પણ પછી બૌદ્ધ ધર્મનો પ્રભાવ વધ્યો ત્યારે શું થયું?
હાન વંશ પછીના સમયમાં બૌદ્ધ ધર્મ અને તાઓવાદ ચીનમાં ખૂબ ફેલાયા. એમણે આત્મા, મુક્તિ અને બ્રહ્માંડના ગૂઢ પ્રશ્નો ઉઠાવ્યા, જેના જવાબો કદાચ પરંપરાગત કન્ફ્યુશિયસવાદ પાસે સીધા ન હતા. આ એક બૌદ્ધિક પડકાર હતો.
તો એનો જવાબ કેવી રીતે અપાયો?
એના જવાબરૂપે સોંગ રાજવંશ 960-1279 દરમિયાન નિયો કન્ફ્યુશિયનિઝમનો ઉદય થયો.
નિયો કન્ફ્યુશિયનિઝમ એટલે કે નવો કન્ફ્યુશિયસવાદ. તેના મુખ્ય વિચારક ઝુશી હતા, ખરું ને? એમણે શું નવું આપ્યું?
ઝુશી એ ખૂબ જ પ્રભાવશાળી વિચારક હતા. એમણે કન્ફ્યુશિયન નૈતિકતાને વધુ ઊંડા દાર્શનિક પાયા પર મૂકી. એમણે બે મુખ્ય ખ્યાલો આપ્યા, લી સિદ્ધાંત પ્રિન્સિપલ અને ચી ભૌતિક શક્તિ મટીરિયલ ફોર્સ.
આ લી અને ચી શું છે, જરા સરળ રીતે સમજાવશો?
કલ્પના કરો કે દરેક વસ્તુનું એક આદર્શ બ્લુપ્રિન્ટ કે સોફ્ટવેર હોય છે, તે છે લી સિદ્ધાંત. આ લી સંપૂર્ણ અને સારું છે. આપણો આત્મા કે મૂળ સ્વભાવ પણ આ લી છે, એટલે તે પણ મૂળભૂત રીતે સારો છે.
ઓકે.
પણ આ સોફ્ટવેર જે હાર્ડવેર પર ચાલે છે, એટલે કે આપણું શરીર અને આ ભૌતિક જગત, તે ચી ભૌતિક તત્વથી બનેલું છે. આ ચી શુદ્ધ પણ હોઈ શકે અને અશુદ્ધ પણ.
અને જો ચી અશુદ્ધ હોય તો
તે આપણા સારા સ્વભાવ લીને ઢાંકી દે છે અને આપણે ખોટા કામો તરફ વળીએ છીએ.
તો ઉપાય શું? આ અશુદ્ધ ચીમાંથી બહાર કેવી રીતે નીકળાય?
ઝુશીએ કહ્યું કે વસ્તુઓની તપાસ કરવી પડે, ગેવું. એટલે કે દુનિયાની દરેક વસ્તુ અને ઘટનાનો અભ્યાસ કરીને તેની પાછળ રહેલા સિદ્ધાંત લીને સમજવાનો પ્રયત્ન કરવો.
અને બીજું,
સાથે સાથે ધ્યાન અને અભ્યાસ દ્વારા મનને શુદ્ધ કરવું. એમણે 4 પુસ્તકોને અભ્યાસ માટે પ્રમાણભૂત બનાવ્યા. એનાલેક્સ, મેન્શિયસ, ગ્રેટ લર્નિંગ, ડોક્ટ્રિન ઓફ ધ મીન. આ પુસ્તકો સદીઓ સુધી શિક્ષણનો આધાર રહ્યા.
આ બધી તો સદીઓ જૂની વાતો થઈ. છેલ્લી 2 સદીઓમાં કન્ફ્યુશિયસવાદનું શું થયું? આધુનિક યુગમાં એની હાલત કેવી રહી?
19મી અને 20મી સદી એના માટે ખૂબ જ કપરો સમય હતો. પશ્ચિમી દેશોના આક્રમણ અને પ્રભાવ સામે ચીન નબળું પડ્યું ત્યારે ઘણા બૌદ્ધિકો અને સુધારકોએ ચીનના પછાતપણા માટે કન્ફ્યુશિયસવાદને જવાબદાર ઠેરવ્યો.
એમ?
હા, એને જૂનવાણી અને પ્રગતિ વિરોધી ગણવામાં આવ્યો.
અને સામ્યવાદી શાસન આવ્યું ત્યારે?
માઓ ઝેડોંગના શાસનમાં તો એની હાલત વધુ ખરાબ થઈ ગઈ. એને સામંતવાદી અવશેષ ગણીને નકારવામાં આવ્યો. ખાસ કરીને સાંસ્કૃતિક ક્રાંતિ 1966-76 દરમિયાન તો મંદિરો તોડાયા, ગ્રંથો બાળવામાં આવ્યા.
ઓ બાપરે!
અને એના વિદ્વાનોને હેરાન કરવામાં આવ્યા. એવું લાગતું હતું કે કન્ફ્યુશિયસવાદનો અંત આવી ગયો.
પણ આજે તો આપણે એના પુનરુત્થાનની વાતો સાંભળીએ છીએ. આ કેવી રીતે બન્યું?
એ ખરેખર આશ્ચર્યજનક છે. છેલ્લા 20-30 વર્ષોમાં ચીનમાં અને બીજે પણ કન્ફ્યુશિયસવાદમાં નવેસરથી રસ જાગ્યો છે. આના ઘણા કારણો છે.
જેમ કે?
એક તરફ ખુદ ચીનની સરકાર સુમેળ ભર્યા સમાજ બનાવવા, રાષ્ટ્રીય ઓળખ મજબૂત કરવા અને પરંપરાગત મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે પસંદગીપૂર્વક કન્ફ્યુશિયસવાદનો ઉપયોગ કરી રહી છે. દુનિયાભરમાં જે કન્ફ્યુશિયસ ઇન્સ્ટિટ્યૂટ સ્થપાયા છે એનું એક ઉદાહરણ છે.
અને સામાન્ય લોકોમાં શું તેઓ પણ ફરી એના તરફ વળ્યા છે?
હા, સામાન્ય લોકોમાં પણ એની લોકપ્રિયતા વધી રહી છે. આ જે ઝડપથી બદલાતો સમાજ છે ને, એમાં ઘણા લોકો નૈતિક માર્ગદર્શન અને જીવનના અર્થ માટે ફરી આ પ્રાચીન વિચારો તરફ જોઈ રહ્યા છે.
અચ્છા.
બાળકોને ક્લાસિક્સ શીખવતી શાળાઓ ફરી ખુલી રહી છે અને યુનિવર્સિટીઓમાં પણ એના પર નવેસરથી સંશોધન અને ચર્ચા થઈ રહી છે.
એટલે આજે એની સ્થિતિ જટિલ છે એમ કહી શકાય?
હા, એ ક્યારેક રાજકીય સાધન બને છે, ક્યારેક વ્યક્તિગત આધ્યાત્મિકતાનો માર્ગ, ક્યારેક રાષ્ટ્રવાદનો હિસ્સો, તો ક્યારેક ગહન બૌદ્ધિક ચિંતનનો વિષય. પણ એક વાત નક્કી છે, તે ફરીથી જીવંત થયો છે.
આખી ચર્ચા પરથી કેટલાક મુખ્ય વિચારો કે સંદેશાઓ સ્પષ્ટ થાય છે. પહેલો કયો ગણાવી શકાય?
સૌથી પહેલો અને મૂળભૂત સંદેશ એ છે કે નૈતિક સુધારણા શક્ય છે અને જરૂરી છે. આપણે માણસ તરીકે સારા બની શકીએ છીએ અને તે માટે સતત પ્રયત્ન કરવો જોઈએ. આજે આત્મસુધારણાનો વિચાર છે ને, એ કન્ફ્યુશિયસવાદના કેન્દ્રમાં છે.
હા, આ વાત આપણને ભારતમાં પણ વ્યક્તિગત વિકાસની વાતોમાં જોવા મળે છે.
બરાબર.
બીજો મુદ્દો?
બીજો મુદ્દો છે વ્યક્તિ અને સમાજનું અતૂટ જોડાણ. આપણું વ્યક્તિગત વર્તન ખાલી આપણી અંગત બાબત નથી, એની સીધી અસર કુટુંબ, સમાજ અને દેશ પર પડે છે. વ્યક્તિગત નૈતિકતા જ સારા સમાજનો પાયો છે.
આ વાત પણ ભારતીય સંસ્કૃતિ સાથે જોડાય છે, જ્યાં સમુદાય અને કુટુંબને મહત્વ અપાય છે.
ચોક્કસ.
અને પરંપરા વિશે શું? શું તે સ્થિર છે?
ના. અને એ જ ત્રીજો મહત્વનો મુદ્દો છે. કન્ફ્યુશિયસવાદનો ઇતિહાસ બતાવે છે કે પરંપરા કોઈ પથ્થરની લકીર નથી, તે જીવંત હોય છે, સમય સાથે બદલાય છે, નવા વિચારોને અપનાવે છે અને જૂના સિદ્ધાંતોનું નવું અર્થઘટન કરે છે.
એટલે પરંપરા અને આધુનિકતાનો સમન્વય શક્ય છે.
હા, ભારતમાં પણ આપણે જોઈએ છીએ કે કેવી રીતે પરંપરાઓ સમય સાથે વિકસે છે.
શિક્ષણ વિશે પણ એમનો દૃષ્ટિકોણ અલગ હતો, નહીં?
ચોક્કસ. ચોથો મુદ્દો એ જ છે. કન્ફ્યુશિયસવાદ મુજબ શિક્ષણનો અર્થ ખાલી માહિતી મેળવવી કે કોઈ કૌશલ્ય શીખવું એટલો જ નથી. જ્ઞાન અને ચારિત્ર નિર્માણ એક જ સિક્કાની બે બાજુ છે.
એટલે કે સંપૂર્ણ વ્યક્તિનો વિકાસ.
હા, સાચું શિક્ષણ વ્યક્તિને માત્ર હોશિયાર નહીં પણ નૈતિક અને જવાબદાર બનાવે છે. આજના શિક્ષણ જગત માટે આ બહુ મોટો વિચાર છે.
અને છેલ્લો મુદ્દો, રાજકારણ અને શાસન વિશે.
હા, પાંચમો મુદ્દો એ છે કે રાજકીય સત્તાનો આધાર નૈતિક હોવો જોઈએ. શાસક કે નેતા માટે એની નૈતિક યોગ્યતા સૌથી મહત્વની લાયકાત છે. સારા શાસકનું કામ ખાલી કાયદો વ્યવસ્થા જાળવવાનું નથી, પણ પ્રજા માટે નૈતિક આદર્શ બનવાનું પણ છે.
આ વાત ભારતમાં પણ શાસનમાં નૈતિકતાની ચર્ચાઓ સાથે સીધી જોડાય છે.
બિલકુલ.
ગાર્ડનરના પુસ્તકોમાં ઘણા એવા વિચારો છે જે ટૂંકમાં ઘણું કહી જાય છે. એવા કેટલાક ઉદાહરણો આપી શકશો?
ચોક્કસ. જેમ કે એક વિચાર છે, સજ્જન વ્યક્તિ એ સમજે છે કે શું સાચું એટલે કે નૈતિક છે, નાનો માણસ એ સમજે છે કે શું ફાયદાકારક છે.
એટલે હેતુ મહત્વનો છે.
હા, આપણા નિર્ણયો પાછળનો હેતુ શું હોવો જોઈએ? માત્ર અંગત સ્વાર્થ કે પછી નૈતિકતા? એ સવાલ છે.
શિક્ષણ વિશે પણ એક સરસ વાક્ય છે.
હા, વિચાર્યા વિના શીખવું નકામું છે, શીખ્યા વિના વિચારવું જોખમી છે. કેટલી સંતુલિત વાત છે. ખાલી ગોખી લેવું પૂરતું નથી, તેના પર મનન કરવું જરૂરી છે.
અને બીજી બાજુ
પણ માત્ર પોતાના જ વિચારોમાં રાચવું અને બહારના જ્ઞાનને ન સ્વીકારવું એ પણ ભૂલ ભરેલું છે. ભણતર અને ચિંતન બંને સાથે ચાલવા જોઈએ.
અને પેલો ગોલ્ડન રૂલ જેવો વિચાર,
બરાબર, જે તમે પોતાના માટે નથી ઈચ્છતા તે બીજા પર લાદશો નહીં. આને પરસ્પરતા કહે છે. બીજાની જગ્યાએ પોતાને મૂકીને વિચારવું એ જ તો સહાનુભૂતિ અને નૈતિકતાનો પાયો છે ને.
સાચી વાત. શાસન માટે પણ કોઈ ટૂંકી પણ સચોટ વાત.
હા, જેમ કે સારા શાસન માટે પોતાના કામ પર ધ્યાન આપવું, વચન પાળવું, ખર્ચમાં કરકસર કરવી અને લોકો પ્રત્યે પ્રેમ રાખવો જરૂરી છે. આમાં જો વ્યવહારુ શાણપણ પણ છે, કામ પર ધ્યાન, કરકસર અને નૈતિક ગુણો પણ, વચન પાલન, પ્રજાપ્રેમ,
બરાબર,
બંનેનો સમન્વય.
આ બધી વાતો સાંભળવામાં સારી લાગે છે, પણ શું ખરેખર આજના જમાનામાં આપણા રોજિંદા જીવનમાં એનો કોઈ ઉપયોગ થઈ શકે?
કેમ નહીં. વ્યક્તિગત સ્તરે જુઓ, રોજ રાત્રે સૂતા પહેલા 5 મિનિટ વિચારવો કે આજે મેં શું સારું કર્યું, ક્યાં ભૂલ થઈ, કાલે હું શું સુધારી શકું. આ એક પ્રકારની કન્ફ્યુશિયન આત્મપરીક્ષણની પ્રક્રિયા જ છે. સતત શીખતા રહેવું, પોતાની ભૂલોમાંથી શીખવું, આ બધું વ્યક્તિગત વિકાસ માટે ખૂબ ઉપયોગી છે.
અને કામકાજની જગ્યાએ, લીડરશીપમાં,
ત્યાં પણ નેતા પોતે નૈતિક ઉદાહરણ પૂરું પાડે, પોતાના હાથ નીચેના માણસોના ખાલી કામની જ નહીં પણ એમના વિકાસની પણ ચિંતા કરે, ટૂંકા ગાળાના ફાયદા કરતાં લાંબા ગાળાના સંબંધો અને મૂલ્યોને મહત્વ આપે. આ બધી વાતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે.
હા, એ વાત સાચી.
ઘણી સારી કંપનીઓ આ સિદ્ધાંતો અપનાવી રહી છે, કુટુંબમાં અને સમાજમાં પણ. વડીલોનો આદર, એકબીજા પ્રત્યેની જવાબદારીની ભાવના, પેઢીઓ વચ્ચે સંવાદ, આ બધું સંબંધોને મજબૂત બનાવે છે.
શિક્ષણમાં અને જુદી જુદી સંસ્કૃતિઓને સમજવામાં,
શિક્ષણમાં માત્ર માર્ક્સ કે ડિગ્રી પર ધ્યાન આપવાને બદલે ચારિત્ર્ય ઘડતર પર ભાર મૂકવાની વાત આજે કેટલી જરૂરી છે.
બિલકુલ.
અને જ્યારે આપણે બીજી સંસ્કૃતિના લોકોને મળીએ ત્યારે તેમના રિવાજો કદાચ વિચિત્ર લાગે, પણ એની પાછળ કયા સારા મૂલ્યો રહેલા છે તે સમજવાનો પ્રયાસ કરવો એ કન્ફ્યુશિયન શાણપણ આપણને શીખવી શકે છે.
તો આ બધી ચર્ચાના અંતે આપણે શું મુખ્ય બોધપાઠ લઈ શકીએ? તમારા માટે સૌથી મહત્વની વાત કહી રહી.
મારા માટે સૌથી મોટી શીખ એ છે કે નૈતિક વિકાસ એ કોઈ અશક્ય વસ્તુ નથી, પણ આપણા હાથમાં છે અને તે જરૂરી પણ છે. દુનિયામાં ગમે તેટલી નકારાત્મકતા હોય પણ પોતાની જાતને સુધારવાનો સતત પ્રયાસ કરવો એ જ એક મોટો અને અર્થપૂર્ણ પડકાર છે. કન્ફ્યુશિયસવાદ આશા આપે છે કે આપણે સારા બની શકીએ છીએ.
મને જે વાત સ્પર્શી ગઈ તે એ છે કે પરંપરા અને આધુનિકતા દુશ્મન નથી, પણ મિત્ર બની શકે છે. કન્ફ્યુશિયસવાદનો આટલો લાંબો ઇતિહાસ એ જ બતાવે છે કે કેવી રીતે જૂના વિચારો નવા જમાનામાં પણ ટકી શકે છે, બદલાઈ શકે છે અને છતાં પોતાનું મૂળ સત્વ જાળવી રાખી શકે છે. આપણે આપણા વારસાનું સન્માન કરીને પણ આગળ વધી શકીએ છીએ.
અને ત્રીજી વાત જે હું ઉમેરીશ, વ્યક્તિગત અને સામાજિક જવાબદારીનું જોડાણ. પેલું કહેવાય છે ને, હું સુધરીશ તો જગ સુધરશે. આ વિચાર કન્ફ્યુશિયસવાદના મૂળમાં છે. આપણી નૈતિકતા એ ખાલી આપણી અંગત બાબત નથી, તે આપણા કુટુંબ, સમાજ અને વિશ્વ પ્રત્યેની આપણી ફરજનો ભાગ છે.
અને છેલ્લે, મને લાગે છે કે આ પ્રાચીન વિચારધારા આપણને આજના જટિલ પ્રશ્નો પર એક નવો દૃષ્ટિકોણ આપી શકે છે. જ્યાં બધે ટેકનોલોજી અને પ્રોસેસની વાતો થાય છે, ત્યાં કન્ફ્યુશિયસવાદ નૈતિક નેતૃત્વ, શિક્ષણના સાચા અર્થ અને સામાજિક સંવાદિતા જેવી માનવીય બાબત ઉપર ભાર મૂકીને એક સંતુલન પૂરું પાડે છે. તે ખરેખર એક જીવંત શાણપણ છે.
બિલકુલ. આ ચર્ચા પછી એવો વિચાર આવે કે શું આપણે આપણા જીવનમાં અને સમાજમાં નૈતિકતાને થોડું વધુ મહત્વ આપી શકીએ? કદાચ આ જૂની લાગતી વાતોમાં જ ભવિષ્યના કેટલાક જવાબો છુપાયેલા હોય.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.